ભગવાન ને ભૂલીને વૈભવમાં રાચવાની ઈચ્છા થાય ત્યારે સમજી લેવાનું કે આપણો વિધાતા, આપણું પ્રારબ્ધ, આપણું પુણ્ય ક્યાંક વાંકું થઈ ગયું છે. જેહી ગર્ભાવ બામ બીધીતે, બસ ભોગો વૈભવોમાં જ ભગવાનને ભૂલીને દોડવાની ઈચ્છા થાય ત્યારે સમજવાનું કે માણસના પાપ એને ફરી વળ્યા છે. જનકપુરવાસી અને અયોધ્યાવાસીઓ એમને તો ભગવાનનું સાનિધ્ય મળ્યું છે. જનકપુરમાંથી એકલા જનકજી આવ્યા છે એવું નથી, કુશકેતુ પણ આવ્યા છે. કારણ જનક મહારાજે પોતાના ભાઈની દીકરીઓ પણ રઘુવંશમાં આપેલી છે ચાર. કુશકેતુ કન્યા જો રૂપશીલ ગુણ આગરી સોદઈ લખ નહી. કુશકેતુ કન્યાનું પણ વરણ થયું છે. એટલે જનકપુરમાંથી એકલા જનકજી આવે એમ નહીં, જેટલા જેટલા દીકરીઓના બાપ છે ને બધા આવ્યા છે, એનો પરિવાર આવ્યો છે. અને એટલા માટે કહ્યું જનકપુરવાસી અયોધ્યાવાસીઓ બંને દૌ સમાજ, બંને સમાજ ઉપસ્થિત છે અને બધાને ઈચ્છા છે, ભલે જંગલમાં રહીએ ઘર જેવી સુવિધાઓ ન મળે તો પણ ભગવાનની સાથેનો નિવાસ આવાસ અમારા માટે કરોડો કરોડો વૈકુંઠના સુખ કરતા પણ વિશેષ છે. ભગવાનનું સાનિધ્ય કરોડો વૈકુંઠના સુખ પણ એની તોલે ન આવી શકે એમ કહેવા માંગે છે. અને એટલા માટે જ સમસ્ત પૂર્વવાસીઓ એટલી જ પ્રાર્થના કરી રહ્યા છે કે બસ અમે ભગવાનના સાનિધ્યમાં જ રહીએ, ભગવાનને લીધા વગર પાછા જઈએ જ નહીં, અને જો ભગવાન પાછા ન આવે તો અમારે ઘેર કે અમારા નગરમાં પાછા જવું નથી. અને જેને જવાની ઈચ્છા થાય એને કહ્યું જય ગર્ભાવ. જેને ઘર યાદ આવે ને એને સમજી લેવાનું એના પુણ્ય ખૂટી ગયા છે. ભગવાનની પાસે સાથે સાનિધ્યમાં રહેવાના પુણ્ય જોઈએ ને. મહારાજ શેર કવિ લક્ષ્મણદાસજી મહારાજ કહ્યું કે યસ સંગાત ભજન સુખકરમ સુપ્રસન્નમ મનોમે. મારા બાપજીના સાનિધ્યમાં રહેવાની કેવી મજા આવે, પ્રસન્નતાથી ભજન થાય, ભજનનું સુખ મળે અને મન પણ સદાય આનંદ મારે. અને જ્યારે ભોગો ને પરિવાર ને બધું યાદ આવે ને દરવાજાની બહાર નીકળીએ ને જે મૂકીને આવેલા ભૂતળા બધાએ પાછા વળગી જાય ઉપાધિઓના અશાંતિના, અંદર આવીએ જે મારા સાનિધ્યમાં આવીને બેસીને ભલે ને કશું ના તો પણ મનને શાંતિ મળે. સકલ પુરવાસી એટલું જ ઈચ્છી રહ્યા છે કે અહિયાંથી હવે ભગવાનને છોડીને બીજે ક્યાંય જવાની સહેજ પણ ઈચ્છા નથી. અને એના જેવો અભાગ્યો કોણ કે ભગવાનનું સાનિધ્ય એમની સાથે નિવાસ કરવાનો વનમાં છોડીને ઘરમાં જવાની ઈચ્છા થાય. આવા સદભાવપૂર્વક તુલસીજીએ સૌને માટે આદર બતાવ્યો છે અને કહ્યું કે દાહીન દહી દાહીન દહીય હોય જબ સબહી. આ બધાને એનો પ્રારબ્ધ સાનુકૂળ થાય. દૈવ દહી એટલે બધાનો પ્રારબ્ધ સાનુકૂળ ક્યાંથી થવાનું હતું? કોઈનું કઈ હોય, કોઈનું કઈ હોય, કોઈનું કઈ હોય, પણ તુલસીજી બધાના મનોભાવને જોઈને બધાને જે પ્રાર્થના છે એ પ્રાર્થનાને વ્યક્ત કરતા બોલ્યા છે કે ભગવાન દાહીન એટલે જમણું એટલે સવળું. ડાબી બાજુથી આરતી ઉતારે કાં તો અવળી આરતી ઉતારે છે, ડાબી બાજુ કાં તો અવળી પ્રદક્ષિણા ફરે છે, જમણી બાજુએ સવળી કહેવાય. એમ વિધાતા સવળો થાય, સૌનો અવળો નહીં. દાહીન દૈવ, જયારે બધાનો બધાનું પ્રારબ્ધ બધાનું ભાગ્ય સવળું થાય ત્યારે જ
રામ સમીપ બસીય વન તબ,
ત્યારે જ આ વનની અંદર પેલું નગર અને આ વન ભગવાનના સાનિધ્યમાં આ વનની અંદર રહેવાનું ત્યારે જ મળે કે જયારે બધાનું પ્રારબ્ધ એક સરખું સમાન થાય. એ તો ક્યાંથી લાવવાનું હતું? સરખું પ્રારબ્ધ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એનું પરિણામ એને મળતું નથી. એકવાર જયારે પેલા પદયાત્રા થતી, વાહનો નહોતા, ત્યારે એક ગામથી બીજે ગામ ચાલીને ચોમાસાના દિવસો હતા, ધોધમાર વરસાદ પડતો હતો, એક માણસ એકલો હતો, એને બીક લાગી અંધારી રાતમાં, તો બીજા 8-9 જણા ની એક ટોળી એમની સાથે ભળી ગયો કે ચાલો આ બધાની સાથે સંગાતમાં હું ફરીશ. એવો ધોધમાર વરસાદ વરસતો હતો, એક અવાવરું વાવ, એમાં બધાએ આશ્રય લીધો, ચાલો આની અંદર આશ્રય તો લઈએ, હિસાબમાં લઈએ. તો બધા 10 જણ અંદર ગયા અને રહ્યા, પવનના જોડાથી ને વરસાદથી બચ્યા. પણ એક એક કરીને બધા બહાર જોવામાં આવે, રસ્તા ઉપર આવે, કઈક કોઈ આવે છે, કઈક કોઈ સાધન આવે છે, એમ વારા ફરતી 9 જણા એક પછી એક આવીને બહાર આવ્યા ને પાછા અંદર જાય, બહાર આવ્યા ને પાછા અંદર જાય. પેલો જે 10મો જે હતો એમાં ભળેલો હતો એ બહાર જોવા આવ્યો, તે જ વખતે વીજળી કડાકા સાથે તૂટી પડી 9 જણ અંદર. આ સામૂહિક પ્રારબ્ધ, પેલા એકને એને જ બચાવવાનો છે, એ જોવા નીકળ્યો ત્યાર પછી જ દૈવ દાહીન દૈવ હોય જબ સભઈ. આ જમણી બાજુ કહ્યું, પેલું બાવીન બાય અહી, પેલા 9નું પ્રારબ્ધ એનો વિધાતા ડાબી બાજુનો વાંકો હશે, તો પેલો 10મો બહાર નીકળ્યો ત્યાર પછીથી એ 9ની ઉપર વીજળી ત્રાટકી. આ જેને સામૂહિક પ્રારબ્ધ કહેવાય, અને એને પણ જયારે કહ્યું કે રામ સમીપ બસીય તબ જબ તબ, આમ વનની અંદર નિવાસ પ્રભુની કૃપા હોય, વિધાતા સાનુકૂળ હોય તો જ સાથે રહી શકાય છે. નહીતર કોઈ ને કોઈ ઉપાધિ આવે, અહીં બેઠા છો, નિરાંતે બેઠા છો, શાંતિથી સત્સંગ સાંભળો છો, પણ ખિસ્સામાં રમકડું ખખડ્યું, હાથમાં લીધું અને સાંભળ્યું ના સાંભળ્યું ને રજાઈ નહીં લેવાની, પગે લાગવાની ભૂલી જાય, સીધો દોટ મૂકે, પ્રારબ્ધ હોય તો ને રામ સમીપ બસીય બને તબહી, તો જ સત્સંગમાં ઉભા રહી શકાય ને. નહીતર કોઈક ને કોઈક ઉપાધિ એવી આવીને ઉભી રહી, ઉભા થઈને દોડવું જ પડે, ભાગવું પડે, નહીં ચાલે. શારીરિક હોય, માનસિક હોય, લૌકિક હોય, વ્યવહારિક, આ કોઈ પણ ઉપાધિ તમને બેસવા ના દે. કેમ? વિધાતા એનું પ્રારબ્ધ એ પ્રમાણે ઘડી દીધું છે. તો ભગવાનના સમીપમાં વનની અંદર રહેવું હોય તો ભગવાનની કૃપા અને પ્રારબ્ધ સાનુકૂળ બને તો જ એ રહી શકાય. મંદાકિની મજ્જન તિહુ કાલા, ત્રણેય સમય, સવાર, બપોર અને સાંજે, ત્રિકાળ સંધ્યા કરવા માટે 3 વખત સ્નાન કરવા પડે, આપણી વૈદિક વિધાન અને આજ્ઞા છે કે ત્રિકાળ સંધ્યા કરવાની, એટલે 3 સમયે સ્નાન કરવાનું. પેલા તો એટલે સુધી હતું કે બહારથી જઈને આવો ને એટલે સ્નાન કરીને પછી વસ્ત્ર બદલીને પછી જમવાનું, ને બધા અનુભવ કર્યો છે આજથી 50 વર્ષ પહેલા. કોઈ દવાખાનામાં હોસ્પિટલમાં જાય ને તો ઘેરાઈને નાય, રેલગાડીમાં યાત્રા કરીને આવ્યા હોય ને તો ઘેરાવીને નાય. અને તે વખતે આવી બેગો નહોતી, ડબ્બા રાખે અને એની અંદર પોતાના વસ્ત્રો હોય, ઘેર આવીને નહી ધોઈને પછી ડબ્બો ખોલવાનો કે વસ્ત્રો અપવિત્ર ન થઈ જાય. ગાડીમાં કોઈ મરી ગયું, કોઈ કઈ હોય, કઈ કયું હોય, એટલે પવિત્રતા કેવી હોય શકે એને બદલે એના માટે કહ્યું મંદાકિની મજ્જનતી હુકાર. ત્રણ કાળ જયારે સંધ્યા ભગવાનને સ્મરવાના હોય, યાદ કરવાના હોય ત્યારે સ્નાન કરીને પવિત્ર થઈને, તો આવી પવિત્રતાની મર્યાદાઓ આપણે ત્યાં ભૂતકાળની અંદર અનુભવેલી છે. એમ એ પવિત્રતા માટે ભગવાન તો છે જ આપણી સાથે, વનનું જીવન વાતાવરણ છે અને એની સાથે આ મંદાકિનીજી, મંદાકિની સુરસરી ધારા કે જે ગંગાજીની જ એક ધારા છે, તો એમાં દિવસમાં 3-3 વાર ઉનાળામાં સ્નાન કરવાનું મળે. આપણે ઘરમાં શું કરીએ, સવારે તો નહીએ, બપોરે નહીં, પાછા રાત્રે સુતા પહેલાય, નહીં તો ઊંઘે ના આવે. આ 3 વાર સ્નાન કરવાની વાત અહીંયા આગાડી કરી, તો મંદાકિની નદીમાં અહીંયા છે, સુલભ છે, કઈ બીજે લેવા જવાનું, જાત્રા કરવા જવાની જરૂર નથી. ભગવાનની સાથે 14 વર્ષ રહીશું ગંગા અને મંદાકિનીમાં 3-3 વાર સ્નાન કરીશું તો ગરમી ઓછી લાગશે.